समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार अने भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति नो स्वाध्याय चाले छे। अपने सोळ गाथा सुधी स्वाध्याय कर्यो छे। सोळ गाथा पछी ना कळस पण कर्या छे, ओगणीसमो कळस कर्यो छे। हवे ओगणीसमा कळस पछीथी कहे छे કે હવે આ જ પ્રયોજનને બે ગાથાઓમાં દ્રષ્ટાંતથી કહે છે। કયા પ્રયોજનની વાત કરવી છે હવે? અહીંયા જે ઓગણીસમાં કળશમાં જે કહેવામાં આવ્યું એ વાત, ઓગણીસના કળશમાં વાત એ કરવામાં આવી કે આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ એટલે પૂર્ણ દશા એ સાધ્ય છે, એ જ સાધ્ય છે। અને અગાઉ ગાથામાં આવી ગયું કે જેની અપૂર્ણ દશા શુદ્ધ દશા છે તે સાધક છે। અહીંયા તો એમ કહેવું છે કે એ મોક્ષની દશા એ સાધ્ય છે, અને આત્મા મેચક છે કે અમેચક છે એવા વિચારો જ માત્ર કર્યા કરવાથી એવી મોક્ષની દશા નહીં થાય, એટલે એ સાધ્ય સિદ્ધ નહીં થાય। મેચકપણું અને અમેચકપણું કોને કહેવામાં આવ્યું કે ભેદરૂપ શ્રદ્ધા એને મેચકપણું કહ્યું। સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ નિશ્ચયથી વર્તે છે, પણ એમાં ભેદ કરવામાં આવ્યા એટલે એ અપેક્ષાથી એને મેચકપણું કહ્યું। અને માત્ર આત્માની જ અનુભૂતિ એને અમેચકપણું કહ્યું, એટલે એવા મેચકપણા અને અમેચકપણાના માત્ર વિચારો કર્યા કરવાથી કંઈ સાધ્ય સિદ્ધ થવાનું નથી। પરંતુ દર્શન અર્થાંત શુદ્ધ સ્વભાવનું અવલોકન, જ્ઞાન અર્થાંત શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું અને ચારિત્ર અર્થાંત શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા, તેનાથી સાધ્યની સિદ્ધિ થાય છે અને આ જ મોક્ષનો માર્ગ છે। હવે આ વાત કરવામાં આવી એટલે પાછી વાત આપણને એમ લાગે કે અહીંયા પણ આમ તો વાત તો પર્યાયની કરવામાં આવી, વાત તો પર્યાયની જ કરવામાં આવી। દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ દ્વારા જ એની સિદ્ધિ છે એમ જ કહેવામાં આવ્યું। તો અહીંયા એક વાક્ય વધારામાં જે લખ્યું છે એ સમજવા જેવું છે કે આ જ મોક્ષ માર્ગ છે, તે સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ નથી। અને વ્યવહારી લોકો પર્યાયમાં ભેદમાં સમજે છે, તેથી અહીં જ્ઞાન દર્શન ચારિત્રના ભેદથી સમજાવ્યું છે, પણ મોક્ષનો માર્ગ તો આ જ છે, બીજો કોઈ નથી। હવે આ વાત કરી એટલે એક પ્રશ્ન થાય કે આત્માનુભૂતિ જે શુદ્ધ પર્યાયથી પ્રાપ્ત થાય છે તે ત્રણ જાતની પર્યાયથી થાય છે, અને બીજો પ્રશ્ન સાથે એમ પણ છે કે એ ત્રણ ભાગ પાડવાનું કારણ શું? બહુ સરસ વાત છે। એક બાજુ એમ કહીએ કે આત્માની અનુભૂતિ અને એ આત્માની અનુભૂતિ એ એક રૂપે થાય છે, અને બીજી તરફ પાછા એમાં ત્રણ ભેદ પાડ્યા અને એમ પણ પાછું કહ્યું કે એ રીતે જ એની સિદ્ધિ છે, એ રીતે જ એની સિદ્ધિ છે। શ્લોકમાં એમ કહેવામાં આવ્યું કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ ભાવોથી જ છે, બીજી રીતે નથી। આત્માની સિદ્ધિ એટલે મોક્ષ માર્ગની સિદ્ધિ કઈ રીતે છે? તો કે એ ત્રણ ભાવોથી જ છે અને બીજી રીતે નથી। અને પાછું જ્યારે ચર્ચા કરી ત્યારે તો એને મેચક કહ્યું, અને અમેચક જે કહ્યું એ તો આત્માનો ભાવ છે એકમાત્ર ભાવ, ભેદ વિનાનું એને અમેચક કહેવામાં આવ્યું અને એની ચર્ચા લીધી પાછી 17 અને 18 શ્લોકમાં કે ભેદ દ્રષ્ટિને ગૌણ કરીને અભેદ દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા એક આકાર જ છે, એ 3 રૂપે છે જ નહીં અને એવું એને મેચકપણું છે જ નહીં, અને આત્માને પ્રમાણ નયથી જોવામાં આવે તો એ મેચક ને અમેચક જે કહ્યો તે બંને રીતે છે, કેમ કે દ્રવ્યથી જોવા જઈએ તો એને અમેચક કહ્યો, એને એક આકાર કહ્યો, અને પર્યાયથી જોવામાં આવે તો એને એ 3 ભાવરૂપ કહ્યો એટલે એને મેચકપણું છે, એટલે પ્રમાણ નયથી એ મેચક અમેચક કહ્યો એ વાત પણ આગળ કરવામાં આવી. હવે આ બધાને અંતે એક પ્રશ્ન જે થવો જોઈએ બરાબર અહીંયા થયો છે કે આત્માની અનુભૂતિ જે શુદ્ધ પર્યાયથી પ્રાપ્ત થાય એ 3 જાતની પર્યાય થાય છે, વાત બરાબર છે એમ જ છે, 3 જાતની પર્યાયથી જ થાય છે, બીજી રીતે નથી, અને એટલા માટે જ અહીંયા આ 19મા શ્લોકમાં એ કહેવામાં આવ્યું મોક્ષ માર્ગમાં કે જ્ઞાન દર્શન ચારિત્રના ભેદથી સમજાયું છે એટલું જ નહીં પણ તારે પણ એ જ કરવાનું છે, એ 3 ભાવ જે છે એ ભાવને જ પ્રગટ કરવાના છે અને એ રીતે જ એ આત્માની અનુભૂતિ છે. હવે એની સ્પષ્ટતા આપણે સમજીએ કે કારણ શું એનું, કેમ એમ કહેવામાં આવ્યું છે, તો આત્માની જ્યારે અનુભૂતિ થાય છે ત્યારે જે દ્રષ્ટિના વિષયની અપેક્ષાથી જો વિચાર કરીએ તો દ્રષ્ટિનો વિષય તો એક જ છે, એ તો 3 કાળ રહેવાવાળું એક જ દ્રવ્ય ધ્રુવ છે તે એક જ છે, અને એ દ્રવ્ય એક રૂપે છે, એ જુદા જુદા રૂપે નથી, એટલે એમાં પર્યાયની કોઈ વાત નથી. દ્રષ્ટિ દ્રવ્ય તરફ કરવાની છે એટલે દ્રષ્ટિના વિષયનો વિચાર કરીએ તો એ દ્રવ્ય કેવું છે, એ એક રૂપ જ છે. અને બીજું કે જે શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે એ પર્યાય પ્રગટ ક્યારે થાય છે કે આ એકરૂપ દ્રષ્ટિનો વિષય ધ્રુવ એના તરફ ઢળતા એનું જ્ઞાન કરતા એવી શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. એટલે દ્રષ્ટિનો વિષય કંઈ 3 રીતે હોઈ શકે નહીં, દર્શન જ્ઞાન ચારિત્રની જે પર્યાય છે એ રીતે દ્રષ્ટિનો વિષય નથી, અને દ્રષ્ટિનો વિષય એ પર્યાય પણ હોઈ શકે નહીં, કેમ કે પર્યાય તો બદલાતી વસ્તુ છે, કોઈ પણ પર્યાય એ દ્રષ્ટિનો વિષય બની શકે નહીં. એટલે જે બદલાતું નથી એવું જે દ્રષ્ટિનો વિષય છે તે તો એક રૂપ જ છે, અને પુરુષાર્થ તો એ જ કરવાનો છે કે એવા એક રૂપમાં સ્થિરતા કરવી. હવે એમાં આગળ એમ કહ્યું કે એવા 3 ભાવથી જ સિદ્ધિ થાય છે, એટલે દર્શન જ્ઞાન અને ચારિત્ર એ 3 ભાવથી જ સિદ્ધિ થાય છે, તો એ 3 પર્યાયથી સિદ્ધિ થાય એમ શા માટે કહ્યું, તો કે જ્યારે આત્મા તરફ દ્રષ્ટિ કરીને ધ્રુવ તરફ જ્ઞાન દર્શનના ઉપયોગને ઢાળી દઈને જે શુદ્ધ નિર્મળ પર્યાય થાય તે તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાય થઈ, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાય થઈ, એટલે એમાં ચારિત્ર ના આવે. ચારિત્ર તો સ્થિરતા કરીએ ત્યારે આવે, એટલે જેટલો સમયની સ્થિરતા છે એટલું જે નિશ્ચય ચારિત્ર ગણાય, એટલા સમય પૂરતું જે નિશ્ચયથી ચારિત્ર કહેવાય. અહીંયા તો દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ભાવ જે છે એ પૂર્ણપણે એમાં પ્રગટ થવા જોઈએ, એટલે પૂર્ણપણે પ્રગટ થાય એટલે એનો અર્થ એ થયો કે ત્રિકાળી ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કરતા જે પર્યાય થાય છે એ દર્શન જ્ઞાનની પર્યાય, એ પર્યાય થાય છે ત્યારે એ વખતે એ પોતે પોતાના આત્મામાં સ્થિરતા કરે છે તો એ નિશ્ચયથી ચારિત્ર છે, એટલે 3 પછી પ્રગટ થાય છે. દર્શન જ્ઞાન અને ચારિત્ર એ 3 ભાવ એમ પ્રગટ થાય છે જો સ્થિરતા કરે છે તો, એટલે દર્શન જ્ઞાન અને ચારિત્ર નિશ્ચયથી જે છે એને મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે એ આ રીતે કહેવામાં આવ્યો છે. ઉમાસાતીજી ભગવાને પણ પહેલું જ સૂત્ર જે લીધું છે એ રીતે જ લીધું છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, તો 3 ભાવ હોવા જોઈએ, કેમ કે સમ્યક દર્શન તો 4થા ગુણસ્થાને પણ છે, પણ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર 3 હોય તો એ મોક્ષ માર્ગ છે, તો એ સાધ્ય છે એની સિદ્ધિ છે. જો સાધ્યની સિદ્ધિ એટલે સાધ્ય શું છે? તો કે પૂર્ણ મુક્ત દશા, મોક્ષની દશા એ સાધ્ય છે. અને એવું સાધ્ય જ્યારે પ્રગટ કરવું હોય ત્યારે પોતાના સ્વરૂપને નિર્વિકલ્પ ધ્યાવવું જોઈએ. એટલે ધ્યાનનો વિષય એ એક પોતાનું નથી બદલાતું એવું સ્વરૂપ છે. એટલે પુરુષાર્થ જે કરવાનો છે એ નથી બદલાતી એવી આત્માની નિર્મળ શુદ્ધ ધ્રુવરૂપ દશા છે, એ ધ્રુવ એનો પુરુષાર્થ કરવાનો છે. એમાં ઢળી જવાનું છે, એ તરફ દ્રષ્ટિ કરીને પુરુષાર્થ ત્યાં કરવાનો છે. અને પ્રગટ થાય છે એ દર્શન જ્ઞાન અને ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે. એટલે એવા એ ભાવ કયા, એવા એ ભાવ પ્રગટ થાય છે. એટલા માટે જે ત્રણ પર્યાય પ્રગટ થાય ત્યારે જે મોક્ષ માર્ગ કહેવાય. માત્ર સમ્યક દર્શન થાય છે તો એ ધર્મની શરૂઆત થઈ એમ કહેવામાં આવે, પણ સાધ્યની સિદ્ધિ થઈ એમ કહેવામાં ના આવે. સાધ્ય આત્માની સિદ્ધિ તો દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ ભાવોથી જ છે, બીજી રીતે નથી. એ નિયમ છે એ અહીંયા 19મા શ્લોકમાં કહેવામાં આવ્યું. એટલે આ જે પ્રશ્ન છે એનો ઉત્તર આ રીતે થાય છે કે એ ત્રણ જાતની પર્યાય રૂપે એ વેદન છે. શુદ્ધ ભાવનું વેદન જે છે એ ત્રણ જાતની પર્યાય રીતે રૂપે છે, અથવા તો એ ત્રણ ભાવ રૂપે છે એ વેદન છે. જ્યારે પુરુષાર્થ જે છે એ દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા છે, એમાં રમણતા કરવાનો પુરુષાર્થ છે. અને જે સિદ્ધિ થાય છે એ આવા ત્રણ ભાવ રૂપે પરિણમી જતા, હંમેશને માટે કાયમ માટે પરિણમી જતા એ સિદ્ધિ થાય છે. એટલે એવા ત્રણ ભાવ જે છે એ પાળવામાં નથી આવ્યા, પણ એ અનુભવાય છે, એ વેદાય છે, એ રીતે જ છે. એટલે એને ત્રણ ભાવ રૂપે જ એ સિદ્ધિ છે એમ કહેવામાં આવ્યું. તો હવે આપણે આગળ વાત લઈએ કે હવે આ જ પ્રયોજન જે આ વાત કરી એ જ કે આ જ પ્રયોજનને બે ગાથાઓમાં દ્રષ્ટાંતથી કહે છે. પ્રયોજન શું છે? પ્રયોજન મુક્ત દશાની પ્રાપ્તિ, મોક્ષની દશાની પ્રાપ્તિ એ પ્રયોજન છે. તો અહીંયા આપણે 17મી અને 18મી ગાથા બંને અહીંયા સાથેવામાં આવી છે, એ ગાથા આપણે લઈએ. અહીંયા કહે છે કે યથા નામ કોપી પુરુષો રાજાનમ જ્ઞાત્વા સદ્ઘાતિ તતસ્ત અનુચરિત પુનરર્થાર્થિક પ્રયત્નેન એવમ હિ જીવરાજો જ્ઞાતવ્યસ્તસ્તૈવ શ્રદ્ધાતવ્ય અનુચરિતવ્યશ્ચ પુનઃ સ ચૈવતુ મોક્ષ કામેન. આપણે 17મી અને 18મી ગાથા ગુજરાતીમાં લઈએ. ગાથા 17 અને ગાથા 18ના અર્થમાં અહીંયા કહે છે કે યથા નામ જેમ કહ અપી કોઈ અર્થાર્થિક પુરુષ ધનનો અર્થી પુરુષ, અર્થાર્થિક પુરુષની વાત કરી છે, જેને અર્થનું પ્રયોજન એટલે ધનનું પ્રયોજન છે, ધન પ્રાપ્તિનું પ્રયોજન છે, એવો ધનનો અર્થી પુરુષ, ધન મેળવવા માંગતો પુરુષ એની વાત કરી છે. રાજાનામ એટલે રાજાને જ્ઞાત્વા જાણીને શ્રદ્ધાથી એટલે શ્રદ્ધા કરે છે, રાજાને જાણીને શ્રદ્ધા કરે છે. તતઃ પુનઃ ત્યારબાદ તમ પ્રયત્નેન અનુચરતી, ત્યારબાદ તેનું પ્રયત્નપૂર્વક અનુચરણ કરે છે, અર્થાંત તેની સુંદર રીતે સેવા કરે છે. એવમ હિ એવી જ રીતે મોક્ષ કામેને એટલે મોક્ષની ઈચ્છાવાળાઓએ જીવરાજ જીવરૂપી રાજાને નાતવ્ય જાણવો, પુનઃ ચો પછી તથા એ રીતે જ શ્રદ્ધાત્વ તેનું શ્રદ્ધાન કરવું, તુચ અને ત્યારબાદ સએવ અનુચરિતવ્ય તેનું જ અનુચરણ કરવું, અર્થાંત અનુભવ વડે તન્મય થઈ જવું. બે ગાથામાં જેને ધનની પ્રાપ્તિ કરવી છે એવા પુરુષનું ઉદાહરણ લઈ અને કહેવામાં એમ આવ્યું કે જેમ કોઈ ધન પ્રાપ્તિ ને માટેનો પુરુષાર્થ કરતો પુરુષ છે, ધન પ્રાપ્તિને અર્થે કોઈ પુરુષ કોઈ કાર્ય કરી રહ્યો છે તો પહેલા શું કરી રહ્યો છે, તો કે એ રાજાને જાણીને શ્રદ્ધા કરે છે. ધનની પ્રાપ્તિ એને કરવી છે એટલે રાજા પાસેથી ધનની પ્રાપ્તિ થશે એમ વિચાર થઈ તે રાજાને પહેલા ઓળખે છે કે આ રાજા છે, અને રાજા છે પછી એની રાજા તરીકે શ્રદ્ધા કરે છે. રાજાને જાણીને કે આ જ રાજા છે અને એની પાસેથી મને ધનની પ્રાપ્તિ થશે એમ નિર્ણય કર્યા પછીથી ત્યારબાદ તેનું પ્રયત્નપૂર્વક અનુચરણ કરે છે, પછી એની સેવામાં એ જોડાય છે. રાજાની સેવામાં એ રાજાને જાણ્યા બાદ કે આ રાજા જ છે અને એની પાસે ધન છે અને એ મને ધન આપશે તેવો વિશ્વાસ કર્યા બાદ, એટલે જાણવું એટલે વિશ્વાસપૂર્વક એવું જાણવું થયું છે એવી શ્રદ્ધા કરી, અને પછી એ પોતે પોતાનો પ્રયત્ન એની સેવામાં કરે છે એટલે એનું અનુચરણ કરે છે, સેવા કરે છે, અર્થાત તેની સુંદર રીતે સેવા કરે છે. એવી જ રીતે જે મોક્ષની ઈચ્છાવાળો છે, પેલો ધનની ઈચ્છાવાળો હતો એટલે એ જ્યાંથી ધન પ્રાપ્ત થાય એવા રાજા પાસે ગયો અને એને જાણી અને પછી એની સેવામાં જોડાયો, તો અહીંયા કહે છે એવી જ રીતે જેને મોક્ષ પાક પ્રાપ્તિની ઈચ્છા છે એવા જીવે જીવરૂપી રાજાને જાણવો જોઈએ, જીવરૂપી રાજાને જાણવો જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે મને એ જીવરૂપી રાજા પાસેથી જ તે મોક્ષની પ્રાપ્તિ થશે. એટલે એને પહેલા જાણવો, યથાર્થ સમજવો, મનન મંથન ચિંતન બધું જે કરવું છે તે કરવું, એના સંબંધી બધું જ જ્ઞાન કરવું અને પછી એ રીતે જ તેનું શ્રદ્ધાન કરવું. જેમ પેલું રાજાની સેવા કરવામાં આવતી હતી એ જ રીતે પછી એ સ્વરૂપને જાણ્યા પછી, જીવને જાણ્યા પછીથી, આત્માને જાણ્યા પછીથી આત્માની શ્રદ્ધા કરવી, એની સેવા કરવી, તેનું શ્રદ્ધાન કરવું અને ત્યારબાદ તેનું જ અનુચરણ કરવું, અર્થાંત અનુભવ વડે તન્મય થઈ જવું, એમાં અનુભવ વડે લીનતા કરવી, એમાં જ રમણતા કરવી, એમ અહીંયા આ ગાથામાં કહેવા આવ્યું. હવે અહીંયા આગળ ટીકામાં સ્પષ્ટતા કરે છે કે નિશ્ચયથી જેમ કોઈ ધન અર્થી પુરુષ બહુ ઉદ્યમથી પ્રથમ તો રાજાને જાણે કે આ રાજા છે. જો બહુ ઉદ્યમથી અહીંયા ખાસ મૂક્યું છે, બહુ ઉદ્યમથી એટલે બરાબર એને માટે પ્રયત્ન કરીને જાણે, જાણવામાં પછી આ કોઈએ કહ્યું એટલે માની લે એમ નહીં, બરાબર પાકું એનું જ્ઞાન મેળવી અને પછી કેમ કે એને શ્રદ્ધા કરવી છે ને પછી જે પુરુષાર્થ કરે, એટલે બહુ ઉદ્યમથી પ્રથમ તો રાજાને જાણે કે આ રાજા છે, પછી તેનું જ શ્રદ્ધાન કરે કે આ અવશ્ય રાજા જ છે, તેનું સેવન કરવાથી અવશ્ય ધનની પ્રાપ્તિ થશે, એવો બરાબર એ યથાર્થ નિર્ણય કરે છે એવી એને શ્રદ્ધા થઈ છે અને પછી એ નિર્ણયને એ અમલમાં મૂકે છે એટલે પછી એનો પુરુષાર્થ થાય છે. એટલે પહેલા જે શરૂઆત કરે છે એ જાણવાથી કરે છે અને જાણવામાં પણ એ બરાબર બહુ ઉદ્યમપૂર્વક કરે છે. એ જ પ્રકારે અહીંયા એ આત્માની વાતમાં પણ એ ઉદ્યમ કરવાનો છે. એટલે અહીંયા કહે છે કે ત્યાર પછી જેનું અનુચરણ કરે, સેવન કરે, સેવન કરે, આજ્ઞામાં રહે, તેને પ્રસન્ન કરે, બધું જ કરે, રાજા માટે બધું જ કરે, એની આજ્ઞામાં રહે, જે કહે તેમ કરે, એને ખુશી રાખે, એને પ્રસન્ન કરે, પોતાના કામથી એને પ્રસન્ન કરે, ત્યારે જ રાજા પ્રસન્ન થઈ અને એને ધન આપે. તેવી રીતે મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો. હવે જેમ પેલા એ રાજાને જાણવા માટેથી જેને જાણવા માટે પણ બહુ ઉદ્યમ કર્યો, એવી રીતે ખરેખર આત્માને જાણવા માટે પણ યથાર્થ જ્ઞાન કરવું જોઈએ, ખૂબ ઉદ્યમ કરવો જોઈએ. માત્ર કોઈએ કહ્યું એ વાતને સાંભળીને જો માની લેવામાં આવશે તો એની શ્રદ્ધા ડગમગી જશે, એની શ્રદ્ધા ફરી જશે. કેમ કે પોતે નિર્ણય નથી કર્યો અને કોઈકે કહ્યું અને એને માની લીધું, તો બીજો આવીને કહેશે તો એ બીજી રીતે માનશે, ત્રીજો આવીને કહેશે તો ત્રીજી રીતે માનશે. એટલે એની શ્રદ્ધા પાકી શ્રદ્ધા નથી. એટલા માટે એને ખૂબ અભ્યાસ કરવો જોઈએ કે બરાબર આ આત્મા આમ જ છે, આત્માનું સ્વરૂપ આમ જ છે. એને જુદી જુદી રીતે અભ્યાસ કરવો જોઈએ, આગમમાંથી અભ્યાસ કરવો જોઈએ, એટલે શાસ્ત્રના જ્ઞાન દ્વારા પણ અભ્યાસ કરવો જોઈએ. અને એ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એને પાછા ગુરુના ઉપદેશ સાથે મેળવીને વધારે સ્પષ્ટતાઓ કરવી જોઈએ, પ્રશ્ન હોય તેના સમાધાન મેળવવા જોઈએ. પણ પછી જે નિર્ણય થાય એ નિર્ણય એનો પાકો નિર્ણય થાય, એની શ્રદ્ધા પાકી થાય કે ના બરાબર છે, આત્માનું સ્વરૂપ આમ જ છે. પછી એટલા માત્રથી નહીં ચાલે, પછી એનું શ્રદ્ધાન અનુભવ સહિત કરવું જોઈએ કે ખરેખર જેમ દ્રવ્યશ્રુતમાં, જેમ શાસ્ત્રમાં, જેમ જીનવાણીમાં આત્માનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, જીનેશ્વર ભગવાને જે ઉપદેશ આપ્યો અને એ ઉપદેશમાંથી જે આગમો રચાયા અને એ આગમોમાં જે વાત આવી છે તે એ જ પ્રમાણે છે એવો એને અનુભવ કરવો જોઈએ. એટલે અનુભવ દ્વારા એને આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, એ મહત્વનું છે. એટલે શ્રદ્ધાન જાણ્યા વિના ક્યાંથી થાય? શ્રદ્ધાન કરવું હશે તો એને બરાબર યથાર્થ આત્માના સ્વરૂપને જાણવું પડશે, આત્માને બરાબર ઓળખવો પડશે, અને અનુભવ દ્વારા એ આત્માને જાણશે, ઓળખશે, અને પછી જે શ્રદ્ધાન થશે એ સાચું શ્રદ્ધાન છે. એવા શ્રદ્ધાનમાંથી પછી એ ડગમગી નહીં જાય, એને કોઈ ચલિત નહીં કરી શકે. એવું શ્રદ્ધાન થયા પછીથી ગમે તે આવે, ગમે તેવો કોઈ વક્તા આવે, ગમે તેવો હોશિયાર માણસ આવે, પણ એને ફેરવી નહીં શકે. કેમ કે એને અનુભવ સહિતની શ્રદ્ધા છે, આત્માનું સ્વરૂપ એને અનુભવમાં આવ્યું છે, તો પછી એને કોઈ એને ફેરવી શકે નહીં. એટલે શ્રદ્ધાન કરવું એટલે અનુભવ સહિત શ્રદ્ધાન કરવું, આ આત્મા એમ એને અનુભવમાં આવવું જોઈએ. હું કહેતા આત્મા એને અનુભવવો જોઈએ, એને અનુભવમાં આવ્યો એને ફરી પાછો ચિંતવનમાં આવે. હું જ્યારે કરે ત્યારે જેને અનુભવમાં આત્મા આવ્યો છે એને એનું ચિંતવન પાછું થાય છે. તો એમ એને આત્માને જાણી અને અનુભવ સહિત શ્રદ્ધાન કરવું, આ જ આત્મા છે, અને તેનું આચરણ કરવાથી અવશ્ય કર્મોથી છૂટી શકાશે. કર્મરહિત દશા પ્રાપ્ત કરવા માટે એની જ સેવા કરવાની છે, એને જ સેવવાનો છે, અને ત્યાર પછી તેનું જ આચરણ કરવું, અનુભવ વડે તેમાં લીન થવું. આચરણ કરવું એટલે એવા સ્વરૂપમાં પોતે અનુભવ વડે રમણતા કરવી, એમાં લીન થવું, એમાં એક રૂપ થવું. એ પોતાનું સ્વરૂપ છે અને પોતે એ બે રૂપે નહીં પણ પોતે એ જ રૂપે થઈ જાય, એ એક રૂપ થવું, કોઈ બેપણું ન રહે એ રીતે પોતે પોતાના સ્વરૂપને જાણ્યા પછીથી એવા સ્વરૂપે પોતે પરિણમી જવું, એમાં લીન થવું. કારણ કે સાધ્ય જે નિષ્કર્મ અવસ્થા રૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ તેની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે, અન્યથા અનઉપપત્તિ છે. અર્થાત સાધ્યની સિદ્ધિ એ રીતે થાય છે, બીજી રીતે થતી નથી. આમ કરવાનું કારણ શું? કે જે સાધ્ય છે, શું સાધ્ય છે? તો કે જે નિષ્કર્મ અવસ્થારૂપ અભેદ શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ જે છે એનું સાધ્ય છે. શુદ્ધ સ્વરૂપ કેવું? નિષ્કર્મ, કામ કર્મ વિનાનું, કર્મરૂપ મલિનતા વિનાનું, એવી જે દશા થાય, મુક્ત દશા, મુક્ત અવસ્થા, એ મોક્ષની દશા, મુક્તિની દશા. બધા જ કર્મોનો ક્ષય થયા પછીથી જે મુક્ત દશા છે, એવી દશા એ શુદ્ધ સ્વરૂપ છે, એવા શુદ્ધ સ્વરૂપની એને સિદ્ધિ કરવી છે, એ એનું સાધ્ય છે. એ મુક્ત સ્વરૂપ શુદ્ધ સ્વરૂપ છે, તે સાધ્ય છે અને એ એને પ્રાપ્ત કરવું છે, એટલે એ એની સિદ્ધિ થઈ. અને એવી સિદ્ધિની પ્રાપ્તિ, એ સિદ્ધિની પ્રાપ્તિ કઈ રીતે થાય છે? તો કે આ જ રીતે થાય, પોતાના સ્વરૂપનું સેવન કરવાથી, એનો આશ્રય કરી અને એમાં જ રમણતા કરવાથી, અનુભવ વડે એમાં લીન થવાથી એવી સિદ્ધિ થાય છે, એવી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. અન્યથા એટલે બીજા કોઈ પણ પ્રકારે એ અનુપપત્તિ છે, એટલે એવી પ્રાપ્તિ થતી નથી. ઉપપત્તિ એટલે પ્રાપ્તિ, અનુપપત્તિ એટલે અપ્રાપ્તિ. હવે એ વાતને વિશેષ સમજાવે છે. આગળ કહે છે કે જ્યારે આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિતપણું હોવા છતાં પણ સર્વ પ્રકારે ભેદ જ્ઞાનમાં પ્રવીણપણાથી આ અનુભૂતિ છે તે જ હું છું, એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું આ આત્મા જેવો જાણ્યો તેવો જ છે, એવી પ્રતીતિ જેનું લક્ષણ છે, એવું શ્રદ્ધાનુદય થાય છે ત્યારે, એવી શ્રદ્ધા થાય છે ત્યારે સમસ્ત અન્ય ભાવોનો ભેદ થવાથી, નિસંગ ઠરવાને સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે. એક સાથે ઘણી વાત કરી દીધી. શું કહેવું છે કે જ્યારે આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદભાવો તેમની સાથે મિશ્રિત પણ હોવા છતાં પણ, અનુભવમાં આવતા આત્માને અનુભવમાં આવતા જે અનેક પર્યાયરૂપ ભેદ અને અનેક પર્યાયો થવી, એ અનેક પર્યાયો અને એવા ભાવો તેની સાથે એને મિશ્રપણું એટલે એ ભાવો સહિત હોવા છતાં પણ એ પોતે ભેદ જ્ઞાનમાં પ્રવીણ છે, એટલે પોતે એનાથી જુદો પડી જાય છે. આત્માને જ્યારે અનુભવે છે ત્યારે એને અનેક ભાવો એટલે વિભાવ ભાવો, વિકારી ભાવો એને હોવા છતાં એનાથી એ જુદો પડી જાય છે. કઈ રીતે જુદો પડી જાય છે? કે પોતે ભેદ જ્ઞાનમાં હોશિયાર છે, પ્રવીણ છે, ભેદ જ્ઞાન કરવામાં એ પોતે પ્રવીણ છે, એટલે પોતે એ ભેદ એમાં કરી શકે છે કે આ છે તે હું છું અને આ છે તે પર છે, આ છે તે સ્વ છે અને આ બીજું બધું જે છે તે પર છે. એવું એ ભેદ જ્ઞાન કરે છે, એવું એ ભેદ જ્ઞાન કરવામાં એ પ્રવીણ છે. હું એટલે પોતાનું સ્વરૂપ સ્વ તે હું, અને એ સિવાય જે કંઈ બીજું જે છે, બીજા ભાવ પણ, એ બધા પર્યાય રૂપે, ભલે શુદ્ધ નિર્મળ પર્યાય હોય તો પણ, એ બધાને પોતાથી જુદા એ પાડી લે છે. એટલે એવું એ ભેદ જ્ઞાન કરવામાં જે ચતુર છે, હોશિયાર છે, પ્રવીણ છે, એટલે એ હું કોણ છું એને જુદું તારવી લે છે, સ્વને પરથી ભિન્ન કરી લે છે. એવી એની ક્ષમતા હોવાને કારણે, એવું પ્રવીણપણું હોવાને કારણે આ અનુભૂતિ છે તે જ હું છું, આ અનુભૂતિ છે તે જ હું છું, એ સિવાય બીજું જે કંઈ છે એ હું નથી, એવું એ ભેદ જ્ઞાન દ્વારા એ જ્ઞાન કરે છે. અને એવા આત્મજ્ઞાનથી જે પ્રાપ્ત થાય છે તેની વાત કરતા કહે છે કે એવા આત્મજ્ઞાનથી પ્રાપ્ત થતું શું? તો કે આ આત્મા જેવો જાણ્યો તેવો જ છે, એવી પ્રતીતિ જેનું લક્ષણ છે, એવું એવી શ્રદ્ધા એનો ઉદય થાય છે. ત્યારે समस्त अन्य भावनों भेद थवाथी शंका रहती नथी। बीजा बधा भावो जे छे एने जुदा पड़ी जाय छे अने पोते आ हूँ अनुभूति में जे आयो तेज हूँ छू एवं एने ज्ञान थाय छे एटले पछी एमज एने श्रद्धा थाय छे એટલે એવી જે પ્રતીતિ જેનું લક્ષણ છે એવી શ્રદ્ધા એને થાય છે અને એવી શ્રદ્ધાનો ઉદય થતા ત્યારે શું થાય છે તો કે ત્યારે બધા જ અન્ય ભાવોનો ભેદ થવાથી એ બધા જુદા પડી જવાથી શંકા રહેતી નથી એટલે નિશંક ઠરવાને સમર્થ થવાને લીધે એ નિશંક થાય છે કોઈ પણ પ્રકારની હવે શંકા રહેતી નથી કે પોતાનું સ્વરૂપ શું કે પોતે કોણ કે પોતાનામાં બીજું કંઈ છે કે એવો કોઈ હવે શંકાનો ભાવ રહેતો નથી કોઈ શંકાને સ્થાન રહેતું નથી એ પૂર્ણપણે નિશંક થાય છે એવા નિશંક ઠરવાને સમર્થ થવાને લીધે તેને લીધે થઈને એ નિશંક થયો છે કે પેલું શ્રદ્ધાન થયું છે એને લીધે થઈ એ શ્રદ્ધાન કેવી રીતે થયું છે તો કે એ પ્રતીતિ દ્વારા થયું છે પોતે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું અને એવી જ પ્રતીતિ થઈ એટલે એ પ્રતીતિ જેનું લક્ષણ છે એવું એ શ્રદ્ધાન ઉદયમાં આવ્યું છે અને એવું શ્રદ્ધાન થતાં એ સમ્યક શ્રદ્ધાન છે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન થયું છે એટલે એને કોઈ શંકા રહેતી નથી. આપણે સંતિના જે લક્ષણ લઈએ છીએ એની અંદર વાત કરીએ છીએ કે નિશંકિત નિકાંક્ષિતા એમાં શંકા રહિત પણ આકાંક્ષા રહિત પણ એ બધું આપણે લઈએ છીએ તો એમાં નિશંક ઠરવાને સમર્થ હવે થયો એટલા માટે એને લીધે કે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે એમ થવાથી હવે શંકા નથી રહી એટલે માત્ર એ સ્વરૂપનું જ આચરણ કરે છે સ્વરૂપનું આચરણ એને ઉદયમાં રહે છે અને આમ એ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉપપત્તિ છે કે પોતે પોતાના આત્માને આચરણ દ્વારા સાધે છે અને એવું આચરણ દ્વારા એ પોતે જે સાધ્ય છે એને એ પ્રાપ્ત કરી લે છે તો એમ પ્રાપ્ત થવામાં એની જે શ્રદ્ધા છે કેવી શ્રદ્ધા છે શંકા વિનાની શ્રદ્ધા છે અને એ શ્રદ્ધા શંકા વિનાની કેમ થઈ છે તો કે એને પોતાના સ્વરૂપની પ્રતીતિ થઈ છે આત્મજ્ઞાન થયું છે. શું આત્મજ્ઞાન થયું છે તો કે આ બીજા અન્ય બધા જ ભાવોથી જુદો જે હું અત્યારે અનુભવાઉં છું એટલે આ અનુભૂતિ છે તે જ હું ભગવાન આત્મા છું. એટલે બીજા બધા ભાવોનું મિશ્રપણું હોવા છતાં કે પોતે એવો ભેદ જ્ઞાનમાં પ્રવીણ છે એટલે એ અનુભૂતિ છે તે જ હું છું એમ બરાબર યથાર્થ એ જ્ઞાન કરે છે અને એ આત્મજ્ઞાન પ્રાપ્ત થતાં જેવો આત્માને જાણ્યો એવી જ એને પ્રતીતિ થાય છે અને એમ એને એવી શ્રદ્ધા થાય છે અને શ્રદ્ધા થતાં પછી બીજા અન્ય ભાવો જે છે એના વિશેની કોઈ શંકા રહેતી નથી એટલે એ પોતે પોતાના સ્વરૂપમાં લીનતા રૂપે આચરણ કરે છે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે છે અને એમ કરતા એને પોતાનું પૂર્ણ સ્વરૂપ જે છે એ પ્રાપ્ત થાય છે જે મુક્ત સ્વરૂપ છે એની સિદ્ધિ થાય છે. એટલે આમ સાધ્ય આત્માની સિદ્ધિની ઉપપત્તિ છે પ્રાપ્તિ છે. આ વાત જે લીધી હવે એના સિવાય બીજી વાત કરે છે સાથે જ કહે છે કે પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે પરદ્રવ્યો સાથે એકપણાના નિશ્ચયથી મૂંડ જે અજ્ઞાની તેને આ અનુભૂતિ છે તે જ હું છું એવું આત્મજ્ઞાન ઉદય થતું નથી. જે મૂંડ છે અજ્ઞાની છે તેને આ અનુભૂતિ તે જ હું છું એવું આત્મજ્ઞાન થતું જ નથી એવું આત્મજ્ઞાન એને પ્રાપ્ત થતું જ નથી. એવું આત્મજ્ઞાન ન થવાનું કારણ શું આવી અનુભૂતિ ન થવાનું કારણ શું તો કે એની મૂંઢ દ્રષ્ટિ, એનું મિથ્યાત્વ, એનું અજ્ઞાન. એ અજ્ઞાનમાં એવું શું છે કે જેથી કરીને એને અનુભૂતિ નથી થતી? તો કે એને પરદ્રવ્ય સાથે એકપણું છે, પરદ્રવ્યમાં એકત્વ છે, પરદ્રવ્ય પ્રત્યે એકત્વ ભાવ છે, એકત્વ બુદ્ધિ છે. એટલે પરદ્રવ્ય હું છું, પરદ્રવ્યમાં એ પોતાપણું ધારીને બેઠો છે. પરદ્રવ્ય શું છે કે જેમાં એ પોતાપણું કરી રહ્યો છે? તો કે વર્તમાનમાં જે શરીર સાથે રહ્યો છે એ પરદ્રવ્ય છે, છતાં એ શરીરને એ પોતે પોતાનું માને છે. અને વર્તમાનમાં જે એની પર્યાય છે, મનુષ્યની હોય, દેવની હોય, કે તિર્યંચ કે નારકીની, એ પર્યાય જે છે એ પર્યાયને એ પોતા રૂપે માને છે. એટલે એ ભાવને જુદો પાડવો જોઈએ, એ ભાવ એ પાડી શકતો નથી. એ પર્યાયના ભાવે રહે છે. પોતે શુદ્ધ આત્મા છે, ત્રિકાળી જ્ઞાયક છે, એ ભાવને બદલે એ જે પર્યાય છે એ પર્યાયના ભાવે રહે છે. કેમ કે એને ભેદ જ્ઞાન કરી શકે એવી એની તાકાત નથી. એટલે એનું ભેદ જ્ઞાન કરી અને પોતે સ્વને, પોતાના ભાવને બીજા અન્ય ભાવોથી જુદો પાડી શકતો નથી. અને અનાદિના બંધન હોવાને કારણે, એટલે અનાદિના જે કર્મો રહ્યા છે એના ઉદયો આવે છે, તો એ ઉદયો સાથે એને જોડાણ થાય છે. એ ઉદયોના નિમિત્તે જે સંયોગો પ્રાપ્ત થાય છે એમાં એ એકત્વપણું, મમત્વપણું કરે છે. એટલે એવો એ અજ્ઞાની મૂંડ મિથ્યાદ્રષ્ટિ એ પોતાના સ્વરૂપને અનુભવતો નથી, એને અનુભૂતિ થતી નથી. અને આ જે અનુભૂતિ જેને કરી અને એણે જે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું કે આ અનુભૂતિ તે હું જ છું, એવું આત્મજ્ઞાન આ મૂંઢને થતું નથી. એને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છે તો ખરો, પણ એનો અનુભવ થતો નથી. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા તો આ બાળ ગોપાળ સૌને સદાકાળ છે જ. પોતે એ દરેક સમયે ખરેખર એ અનુભવે છે, પણ એની દ્રષ્ટિ ત્યાં જતી નથી એટલે એને અનુભૂતિ નથી. એ આ બાળ ગોપાળ સૌને કહેતા દરેક જીવને એને ચૈતન્યપણું જ છે, અને ચૈતન્યપણું એ સદાય અનુભવી રહ્યો છે, પણ એનું લક્ષ એના તરફ જતું નથી કે આ જાણનારો તે હું છું, એમ એને જણાતું નથી. અનુભૂતિ પોતાના સ્વરૂપમાં જઈને કરવાની છે. તો પોતાનું સ્વરૂપ, એનું અસ્તિત્વ હોવું, એ ત્રિકાળ છે, એ અવિનાશી છે, એ અનાદિનું છે, એ શુદ્ધ છે, એ જ્ઞાયક સ્વભાવ છે. આવી શ્રદ્ધા, આવું જ્ઞાન થાય ત્યાર પછીથી એ અનુભવમાં આવે. પણ આને તો એ તરફ લક્ષ જ ગયું નથી, તો પછી અનુભવવાની તો વાત જ ક્યાં રહી? એટલે દરેક જીવ છે એ ખરેખર એ ચેતન જ છે. એ ચેતનપણું દરેક જીવમાં ભર્યું પડ્યું છે. દરેક સમયે સમયે એ જ્ઞાન કરે છે, છતાં પણ એ તરફ એનું લક્ષ જતું નથી. એ જેનું જ્ઞાન કરે છે ત્યાં એ રોકાઈને રહે છે. જેના સંબંધીનું જ્ઞાન છે એ વિષય તરફ એની દ્રષ્ટિ રહે છે, અને એમાં જ એ ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરે છે, એમાં જ એ રોકાઈ જાય છે. એટલે એ જ્ઞાન કરનાર, એ જાણનાર પોતે ભગવાન આત્મા છે, એના તરફ એનું લક્ષ જતું નથી, અને એમ થતાં એને એવી અનુભૂતિ થતી નથી. પોતે ભગવાન આત્મા ખરેખર તો અનુભવ સ્વરૂપ જ છે. જો એના તરફ એ લક્ષ કરે, એ શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા, શુદ્ધ ત્રિકાળ નાયક ભાવ કેવો છે એને પહેલા એ અભ્યાસ દ્વારા જાણે, સમજે, વિચારે, મનન મંથન ચિંતન કરે, અને પછી બીજે બધેથી એનું લક્ષ ખસેડીને એ જે નથી બદલાતું એવું ધ્રુવ સ્વરૂપ, પોતાનું ત્રણેકાળ જે સેવાવાળું છે એવું સ્વરૂપ, એના તરફ જ્યારે એ ઢળી જાય છે, એની સન્મુખ થાય છે, તો એને એ અનુભવમાં આવે છે, અનુભૂતિ થાય છે. પણ આ મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની તો બહારમાં ને બહારમાં જ રહ્યો છે. એ તો પર પદાર્થો, પર દ્રવ્યો સાથે એકપણાનો નિર્ણય કરી અને એ આવા પોતાના સ્વરૂપની અનુભૂતિ કરતો નથી, એટલે એને એવું આત્મજ્ઞાન ઉદયરૂપ થતું નથી અને એની શ્રદ્ધા પણ પછી એમ થતી નથી. એને તેના અભાવને લીધે, એટલે પોતે અનુભૂતિ નથી કરતો તેને લીધે, એટલે કે આત્મજ્ઞાનના અભાવને લીધે, નહીં જાણેલાનું શ્રદ્ધાન ગધેડાના શિંગડાના શ્રદ્ધાન સમાન હોવાથી શ્રદ્ધાન પણ ઉદય થતું નથી. એને અનુભવમાં નથી લીધું તો પછી એને શ્રદ્ધા પણ થતી નથી. નહીં જાણેલાનું શ્રદ્ધાન થાય નહીં. નહીં જાણેલાનું શ્રદ્ધાન કેવું હોય એની ઉપમા અહીં આપી છે કે નહીં જાણેલાનું શ્રદ્ધાન તો ગધેડાના શિંગડાના શ્રદ્ધાન સમાન છે. ગધેડાના શિંગડાની શ્રદ્ધા આપણે કરીએ, ગધેડાને શિંગડા, તો એ શ્રદ્ધા કેવી છે? ખોટી શ્રદ્ધા છે, તદ્દન વિપરીત શ્રદ્ધા છે. તો એ જે વસ્તુ જાણી નથી અને જો શ્રદ્ધાન કરવામાં આવે તો એ શ્રદ્ધાન કેવું થાય? ખોટું થાય. જાણેલાનું જ શ્રદ્ધાન થાય, જાણ્યા વિના શ્રદ્ધાન થાય જ નહીં. એટલે સમ્યક દર્શનમાં શ્રદ્ધાન શ્રદ્ધાનની વાત લોકો કરે અને પછી એમ કહે કે દર્શન મોહનીય જાય એટલે પછી શંકિત થઈ જાય, એવી જ્યારે વાત ઘણી વખત કહેવામાં આવતી ત્યારે દરેક વખતે હું આ વાતનો વિરોધ કરતો. ખાસ કરીને પ્રવચનસારના સ્વાધ્યાય વખતે ઘણી વાર આ વાત મેં કહી છે. મેં કીધું, પ્રભુ, જ્ઞાન વિના કેવી રીતે શ્રદ્ધા થાય? ગુરુદેવના પ્રવચનમાં આ વાત વારંવાર આવી છે કે શ્રદ્ધા જ્ઞાન વિના હોઈ શકે જ નહીં. કર્મની અપેક્ષાથી એ તો એમાં જણાવવામાં એમ આવ્યું કે જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે શું થાય છે? તો કે દર્શન મોહનીય જે છે એનો અભાવ હોય છે, દર્શન મોહનીય જાય છે, એ તો કર્મની અપેક્ષાએ બતાવવામાં આવ્યું છે. અહીંયા એની શ્રદ્ધા સાચી થઈ છે તો એ પેલું જાય છે. તો વાત બધી ઊંધેથી જ પકડીને બેસી ગયા, કેમ કે અનાદિથી એમ જ ચાલ્યું આવે છે અને એવી જ શ્રદ્ધા, એવો જ અહીંયા ઉપદેશ પણ આપવામાં આવે છે, એટલે એમ જ શ્રદ્ધા કરે છે કે દર્શન મોહનીય જાય. એટલે જાણે કે દર્શન મોહનીયને જાણે કે બજારમાં મૂકી આવતું હોય, જે ક્યાંકથી ઘરમાંથી કાઢીને મૂકી દેવામાં આવે એટલે જતું રહે, એવી કોઈ વસ્તુ હોય ને એમ વાત બધી કરતા હોય કે આ જાય એટલે આમ થાય. અરે પણ ભલા ભગવાન એ જાય, આ જાય ને તે જાય ની તું વાત કરે છે? જ્ઞાનાવર્ણીએ જાય એટલે આમ ને દર્શનાવર્ણીએ જાય એટલે આમ. તો જાય કેવી રીતે? એ કોઈ વસ્તુ કાઢવાની છે? એ ગાર્બેજ બહાર મૂકી આવી એવી રીતે કોઈ જાય છે? કોઈ જતું નથી. શું જાય એમાં? પ્રભુ, આત્માની દશા શું થાય છે એનો વિચાર કરને. ગુરુદેવે આટલું આટલું સમજાવ્યું તારા સ્વરૂપમાં જાને. આત્માની દશા જે થાય એ પ્રમાણે સામે એ કર્મ જે છે એ એમ જ થવાના છે, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ જ છે. આત્માની ઊંચી દશા થાય એટલે બધા કર્મો જે છે ચાલ્યા જવાના છે, કોઈ રહેવાનું નથી. એ ચાર ઘાતી કર્મનો નાશ કરી અને ભગવાન એ કેવળ જ્ઞાન પામ્યા એમ કહેવામાં આવે ને, એવું એ શીખ્યો છે. આગળ વિચાર કરતો નથી, ગોખી માર્યું છે. અરે પ્રભુ, પોતે તો પોતાના પુરુષાર્થથી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થતાં એ ચાર ઘાતી કર્મો ઉભા રહેતા નથી, એનો ક્ષય થાય જ. એ તો નિમિત્ત નૈમિત્તિક એવો સંબંધ છે, એના પૂદગળ છે, એના ભગવાન આત્માનું સ્વરૂપ છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન કેવળ જ્ઞાન પ્રગટ કરે છે તો પોતાના પુરુષાર્થથી કરે છે અને એવો પુરુષાર્થ ઉપડે છે, પોતે પોતાની એવી ઊંચી દશા, અદભુત દશા ને પોતે પ્રાપ્ત કરી લે છે, કસાય રહિત થઈ જાય છે એવી દશા, પૂર્ણ દશાને એ પ્રાપ્ત કરે છે. તો સામે પછી શું થાય છે? તો કે સામે પેલા ચાર ઘાતી કર્મોનો ક્ષય થાય છે. આ વાત આમ સમજવાને બદલે ઊંધી વાત સમજવાની એક રીત થઈ ગઈ છે અને ઉપદેશ એ લોકો એવો આપે છે ને એમ જ પકડે છે, પૂરો અભ્યાસ નહીં. અહીંયા પણ બોલો આ રીતે અહીંયા ચોખ્ખી સ્પષ્ટ વાત તો કરી છે કે નથી કરી, કે જે જાણેલું નથી એનું શ્રદ્ધાન ક્યાંથી થાય? શ્રદ્ધા, દર્શન એટલે શ્રદ્ધા, પણ શ્રદ્ધા થાય કેવી રીતે? જ્ઞાન વિના શ્રદ્ધા થાય ક્યાંથી? અમે તો પ્રભુ એમ કહીએ છીએ કે સંકિત થતા પહેલા એ જ્ઞાનાવર્ણી ને દર્શનાવર્ણીય છે ને, એ પ્રકૃતિઓ જે છે ને એ પણ એવી મોડીને મંદ પડી ગઈ હોય, કેમ કે એટલું જ્ઞાન થાય એટલું બીજી રીતે પણ તમને દ્રવ્યશ્રુતનો અભ્યાસ થાય, એવું સમજમાં આવે, એવું જ્ઞાન થાય, ત્યાર પછીથી શ્રદ્ધાન થાય. અને શ્રદ્ધાન થતા પહેલા એ જે જ્ઞાન સમ્યક દર્શન સમ્યક જ્ઞાન જે છે એ અનુભવ સહિત થાય છે, પછી શ્રદ્ધાન થાય છે. જાણેલાનું શ્રદ્ધાન હોય, નહીં જાણેલાનું શ્રદ્ધાન શેનું? નહીં જાણેલાની શ્રદ્ધા ક્યાંથી થાય? એટલે એ વાત અહીંયા કરી દીધી કે નહીં જાણેલાનું શ્રદ્ધાન તો ગધેડાના શિંગડાના શ્રદ્ધાન સમાન હોવાથી શ્રદ્ધાન પણ ઉદય થતું નથી. ત્યારે સમસ્ત અન્ય ભાવોના ભેદ વડે આત્મામાં નિસંક ઠરવાના અસમર્થપણાને લીધે આત્માનું આચરણ ઉદય નહીં થવાથી આત્માને સાધતું નથી. એવું શ્રદ્ધાન પણ વર્તતું નથી અને શ્રદ્ધાન નથી તો પછી આત્મા તરફ કોઈ દ્રષ્ટિ જતી નથી અને આત્માનું આચરણ પણ થતું નથી એટલે એને શંકા પણ જતી નથી. એ બધી રીતે અસમર્થ છે. નિશંક ઠરવું, શંકા વિના આત્મામાં ઠરવું, પણ પેલા આત્માનું જ્ઞાન કરે, એનું ભાન કરે, એનો અનુભવ કરે, એની શ્રદ્ધા કરે, તો પછી એ બીજા બધા ભાવોથી પોતે પોતાના સ્વરૂપને જે અનુભવમાં લીધું છે એ જ બરાબર છે એવો નિર્ણય થાય અને એવો પુરુષાર્થ ઉપડે. પણ હવે આમાંનું કંઈ થયું જ નથી અને ભાવો જે છે એનાથી એ ભેદ પણ પાડી શકતો નથી, તો પછી એ આત્માનું આચરણ ક્યાંથી કરવાનો છે અને એમાં પછી એને આત્માની સિદ્ધિ કેવી રીતે થાય? એટલે આમ સાધ્ય આત્માની સિદ્ધિની બીજી રીતે અનુપત્તિ છે, એટલે પ્રાપ્તિ થતી જ નથી. બહુ સ્પષ્ટ વાત કરી દીધી છે. એક જ રીત છે, એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. પોતાના સ્વરૂપમાં કઈ રીતે જવું એની આમાં રીત પણ બતાવી દીધી, પદ્ધતિ પણ બતાવી કે તમારે કઈ રીતે આગળ વધવું. પુરુષાર્થ, પુરુષાર્થ કરવો છે તો પુરુષાર્થની રીત આમાં તો બતાવી દીધી છે. અહીંયા આગળ ભાવાર્થમાં કહે છે કે સાધ્ય આત્માની સિદ્ધિ, સાધ્ય આત્માની સિદ્ધિ, સાધ્ય છે કે નથી પહેલા તો એ નિર્ણય કરવો ને કે સાધ્ય છે શું? તો કે મુક્ત સ્વરૂપ સાધ્ય છે, સાધી શકાય એવું છે. હા, સાધ્ય છે. કઈ રીતે વિશ્વાસ આવે છે? તો કે અનંત જીવોએ એવું મુક્ત સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. અનંત જીવો સિદ્ધ શિલા ઉપર એવું મુક્ત સ્વરૂપ પ્રાપ્ત કરી અને બિરાજી ગયા છે. અનંત સિદ્ધો અનંત કાળમાં થયા છે એટલે એ વાતનો બરાબર નિર્ણય થાય છે કે એવું મુક્ત સ્વરૂપ ખરેખર સાધી શકાય એવું છે. એટલે એ સાધ્ય છે, આત્માની એવી સિદ્ધ દશા એ પ્રગટ કરી શકાય એમ છે, એ સાધ્ય છે, એ એનો અધિકાર છે, એ મૂળ સ્વરૂપ છે, એટલે એમાં એ પોતે એ પ્રાપ્ત કરી શકે એમ છે, એટલે સાધ્ય છે. એટલે સાધ્ય આત્માની સિદ્ધિ, હવે એ સિદ્ધિ એને કરવાની છે. જે સ્વરૂપ મુક્ત સ્વરૂપ સાધ્ય છે એની એને સિદ્ધિ કરવાની છે. તો એ સિદ્ધિ માટેની વાત કરતા ભાવાર્થમાં એ રીતે વાત લીધી કે સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન જ્ઞાન ચારિત્રથી જ છે, બીજી રીતે નથી. દર્શન જ્ઞાન ચારિત્રથી જ છે, બીજી રીતે નથી. આપણે 19મા શ્લોકમાં જે વાત કરી એ વાત આ ગાથામાં જે કહેવામાં આવી છે, જે ભાવ ભરેલો પડ્યો છે, એ અહીંયા ભાવાર્થમાં પંડિતજી આપણને વધારે સ્પષ્ટતાથી દર્શાવે છે કે આ જ રીત છે. દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે જ જે સિદ્ધિ છે, સાધ્ય આત્માની સિદ્ધિ દર્શન જ્ઞાન ચારિત્રથી જ છે, બીજી રીતે નથી. એટલે કે તમે એવી દર્શન જ્ઞાન ચારિત્રની નિર્મળ પરિણતિ ને પ્રાપ્ત કરો છો તો એનો અર્થ એ છે કે તમે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકો છો, એમ જ એ સિદ્ધિ થવાની છે. એ જ ભાવથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને એમાં રમણતા કરવી, એમાં સ્થિરતા કરવી, એવું નિશ્ચય ચારિત્ર, એ જ એ સિદ્ધિ માટેનો માર્ગ છે. અને એ પૂર્ણ થતા એવી સિદ્ધિ થાય છે. શેની? જે સાધ્ય હતું તે. શું સાધ્ય હતું? મુક્ત સ્વરૂપ. એવું એ સિદ્ધ થાય છે, બીજી રીતે નથી. કારણ કે પહેલા તો આત્માને જાણે કે આ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું. કારણ અહીંયા સ્પષ્ટ કર્યું છે કે પહેલા તો આત્માને જાણે કે આ જાણનારો એટલે જ્ઞાન કરનારો ત્રિકાળ ત્રણેય કાળ જ્ઞાયક છે તેવો ભગવાન આત્મા એ હું છું એ અનુભવમાં આવે, એવું એને અનુભવમાં આવે, એ એને જાણે અને એ જાણનારો પોતે જ છે એમ એને અનુભવ સહિતનો નિર્ણય થાય. એટલે પહેલા તો આત્માને જાણે, જાણે કહેતા અનુભવ સહિત જાણે, એને દર્શન એટલે અવલોકન અને જ્ઞાન વિશેષતાથી એનું જાણવું એમ એને જાણે, અનુભવ સહિત સ્વરૂપનું દર્શન અને એનું જ્ઞાન કરે. એ જાણનારો અનુભવમાં આવે છે તે હું છું. ત્યારબાદ તેની પ્રતીતિરૂપ શ્રદ્ધાન થાય, એટલે પછી જે એની પ્રતીતિ રૂપ શ્રદ્ધાન જે છે કે આ જ છે, બીજું કોઈ છે જ નહીં, તે જ હું જ છું અને મારું સ્વરૂપ એમ જ હોય, બીજી કોઈ વાત હોય જ નહીં, એવું એ પ્રતીતિ રૂપ શ્રદ્ધાન થાય, આત્માનું શ્રદ્ધાન, એનું નામ સમ્યક દર્શન સંકિત. વિના જાણે શ્રદ્ધાન કોણ, જાણ્યા વિના એ શ્રદ્ધા શું કરશે, પેલા ગધેડાના સિંગડા જેવું થાય. એટલે વિના જાણે શ્રદ્ધાન કોણ, પછી સમસ્ત અન્ય ભાવોથી ભેદ કરીને પોતામાં સ્થિર થાય. પહેલા જાણવું, શ્રદ્ધાન કરવું, એટલે સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય અને પછી એમાં જ એ સ્થિરતા કરે, કેમ કે શ્રદ્ધા થઈ છે કે ના એ જ મારું સ્વરૂપ છે તો મારા સ્વરૂપમાં જ રહીશ, એ જ મારું મૂળ સ્વરૂપ છે તો હું મારા મૂળ સ્વરૂપે જ રહીશ, હું બીજા સ્વરૂપે છું એ મારું સ્વરૂપ નથી, હું મનુષ્ય રૂપે છું, હું પુરુષ રૂપે છું કે હું સ્ત્રી રૂપે છું એ કંઈ મારું સ્વરૂપ નથી, તો હું એવા અન્ય સ્વરૂપે રહીશ નહીં, હું એવા અન્ય ભાવે રહીશ નહીં. કેમ કે શ્રદ્ધા પ્રગટી છે ને, પોતાના સ્વરૂપને એણે જાણ્યું, એની પ્રતીતિ કરી અને પછી જે શ્રદ્ધા થઈ છે, એટલે આ બધા જે બીજા બધા જે છે ભાવ, એ ભાવ એ વખતની પર્યાયને અનુરૂપ ભાવ છે, એ બધું એ ક્ષણિક છે એમ એને બરાબર નિર્ણય થઈ જાય છે કે આ જે અત્યારે વર્તમાનમાં જે છે, વર્તમાનમાં મારું જે સ્વરૂપ દેખાઈ રહ્યું છે મનુષ્ય તરીકે, અને મારી પર્યાય એ મનુષ્યની છે, એને અનુરૂપ મનુષ્યનું શરીર છે, અને એ પ્રમાણે મારા ભાવ જે છે, આ બાનું કોઈ વસ્તુ મારા આત્મામાં નથી, મારા મૂળ સ્વરૂપમાં નથી, વર્તમાન જે દશા છે તે પર્યાય છે, તે ક્ષણિક છે, એટલે એના લક્ષ્ય થતા જે કોઈ ભાવ છે એ બધા ભાવ કે અન્ય ભાવ જે છે એનાથી તરત જ જુદો પડી જાય છે કે એ એક પણ ભાવ મારો નથી. મને જે શ્રદ્ધા થઈ છે, જે મને અનુભવ સહિત પ્રતીતિ થઈ છે, એ જ હું છું અને આ બધું હું નથી, એટલે એ તરત જ એનાથી, એ સમસ્ત અન્ય ભાવોથી એને એવી રીતે ભેદ કરીને, એને જુદા પાડીને પોતે પોતાનામાં સ્થિર થાય છે. જો સ્થિર કેમ થવું, એટલે કે ચારિત્રનો પુરુષાર્થ કઈ રીતે હોય એ આમાં દર્શાવ્યો છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનનો પુરુષાર્થ પહેલા બતાવ્યો અને પછીથી આ ચારિત્રનો પુરુષાર્થ બતાવ્યો કે એ સ્થિરતા કરે છે. એ સ્થિરતા કઈ રીતે થાય છે, તો કે પેલી શ્રદ્ધા થઈ છે ને, એટલે શ્રદ્ધાને કારણે એ દરેક સમયે સમયે ભેદ જ્ઞાન કરે છે કે હું આ નથી. જે ભાવ આવે છે તો એ ભાવ છે તે મારાથી જુદો છે. કોઈ પણ શુભ ભાવ છે, પૂજા વિનય ભક્તિના ભાવ છે, એનાથી પણ હું ભગવાન આત્મા જુદો છું, એમ એ દરેક સમયે ભેદ જ્ઞાન કરે છે. એ મુનિ દશામાં છે તો પણ એ વખતે પણ એને શાસ્ત્ર લખવાનો ભાવ આવે છે, શુભ ભાવ આવે છે, સ્તુતિ લખવાનો ભાવ આવે છે, પ્રભુની ભક્તિ અંતરમાંથી ઉપડે છે, અહોભાવ આવે છે, પણ પાછો પેલી શ્રદ્ધા છે ને, જે સ્વરૂપ નું દર્શન કર્યું છે, આત્માની અનુભૂતિ કરી છે, એનું જ્ઞાન કર્યું છે, એ અનુભવ સહિતની જે શ્રદ્ધા છે ને, એ શ્રદ્ધાને કારણે, એમાંથી એને બળ પ્રાપ્ત થાય છે, એને કારણે એ બધા જ શુભ ભાવોથી પોતે જુદો ભગવાન આત્મા છે અને પોતાનું જે સ્વરૂપ છે તે મૂળ શુદ્ધ સ્વરૂપ છે. તો એવા શુદ્ધ સ્વરૂપે હું શા માટે સ્થિર ન થાઉં, એમ કરીને પોતે પોતાના સ્વરૂપમાં પાછો ચાલ્યો જાય છે. બહુરૂપી હોય ને, બહુરૂપી એ રોજ જાત જાતના વેશ લે અને પછી બધાનું મનોરંજન કરતો હોય, બહુરૂપી મનોરંજન કરે, પણ પછી જ્યારે એ છેલ્લે દિવસે બધા એ બધા વેશ પૂરા કરે ને, ત્યાર પછીથી જ્યારે એ પૈસા માગવા માટે નીકળે ને, ત્યારે એ પોતે પોતાના જેવો વેશ હોય ને, એવા વેશમાં, સામાન્ય વેશમાં જે નીકળે, ત્યારે એ પોતે કોઈ રૂપ લઈને નથી નીકળતો માગવા. નાના અમે ગામડાઓમાં આ બધી વસ્તુ અમે નાના હતા ત્યારે જોયેલી, ત્યાં એ વખતમાં બીજા મનોરંજનના સાધનો ન હોય એટલે એવા બહુરૂપી આવતા અને રોજ એક એક વેશ કાઢે ને, એ પંદરેક દિવસ રોકાય તો 10-15 દા જે જાતના બધા વેશ કાઢીને આવે ને, લોકોનું મનોરંજન કરે, વિચારો રોજ સાંજ પડે એટલે નીકળે, આવું કરે. અને પછી એ જ્યારે એ માગવા માટે નીકળે ને, ત્યારે એ પછી એવા વેશ કાઢીને ન નીકળે, કોઈક દિવસ શંકર થાય ને, કોઈક દિવસ રામ થાય ને, કોઈક દિવસ હનુમાન થાય ને, બધું જાત જાતનું કરે, પણ એ પછી એ પોતાના મૂળ રૂપે નીકળે. કેમ? પોતાનું રૂપ જ એને વાલું હોય, કોઈને પણ પોતાનું જે મૂળ સ્વરૂપ છે એ જ વાલું હોય. અન્ય બીજું થવાનું કહેવામાં આવે તો એ એટલા વખત પૂરતો કોઈ કારણસર થાય, પણ પાછો પોતે પોતાના રૂપે જ રહેવા માટે ઈચ્છે. આ તો સામાન્ય વ્યવહારની વાત થઈ. દરેકને પોતે પોતાને પોતાનું રૂપ જ વાલું છે. તમને પણ તમારું નામ જે છે એ બદલીને તમને એમ કહેવામાં આવે કે થોડા દિવસ માટે તમે રમેશ માટેથી સુરેશ થાવ, તમને અમે આમ થોડા દિવસ સુરેશ કહીશું, અમુક કારણ છે એટલા માટે, અમુક પ્રયોજન વસ્તુ. હું કહું કે હા ભાઈ બરાબર છે, થઈએ થોડા દિવસ માટે વાત બરાબર, પણ કેટલા દિવસ પાછું સામો પ્રશ્ન થાય એ નથી ગમતું. પેલું પોતાનું જે છે એ જ ગમે છે. એ આ તો વ્યવહારની વાત થઈ. એટલે દરેકને પોતાનું જે સ્વરૂપ છે એ જ ગમે છે અને એ જ સુંદર છે, એ વાત અગાઉ પણ આવી ગઈ ગાથામાં. તો એ રીતે જ્યારે એને પોતાનું સ્વરૂપ, આત્માને શુદ્ધ નિર્મળ સ્વરૂપ એને જણાયું છે, ત્યારે એવું શુદ્ધ નિર્મળ સ્વરૂપની શ્રદ્ધા થઈ છે, ત્યારે પછી બીજા અન્ય સ્વરૂપે એટલે કે મનુષ્યપણે, એમાં પુરુષપણે કે સ્ત્રીપણે કે કોઈપણપણે એને એ રહેવું ગમતું જ નથી. શ્રદ્ધા બરાબર પાકી થઈ છે કે મારું તો આ સ્વરૂપ છે, હું ન તો પુરુષ છું કે ન તો સ્ત્રી છું કે હું ન તો નપુંસક છું, ન તો મનુષ્ય છું કે ન તો હું દેવ છું, હું તો ભગવાન આત્મા છું. એ બરાબર શ્રદ્ધા થઈ છે ને એટલે પછી એ પોતે પોતાના સ્વરૂપે થવા માટે જ પુરુષાર્થ કરે. એટલે એ વાત અહીંયા કહી છે કે જ્યારે એને એ બરાબર શ્રદ્ધાન થયું છે એટલે પછી બધા જ પ્રકારના બીજા બધા જ વેશ, બીજા બધા જ ભાવો, એ બીજા બધા વેશ જે છે એ વેશને અનુરૂપ જે બધા ભાવ છે એ અન્ય ભાવો, એ બધાને પોતે પોતાથી જુદા પાડીને પોતાનું મૂળ સ્વરૂપ છે એવા સ્વરૂપે સ્થિર થાય છે અને એ પ્રમાણે સિદ્ધિ છે. પણ જો જાણે જ નહીં, અહીંયા જાણવા ઉપર ભાર મૂકે છે, તો શ્રદ્ધાન પણ ન થઈ શકે તો સ્થિરતા સામા કરે, તેથી બીજી રીતે સિદ્ધિ નથી એવો નિશ્ચય છે. બહુ સરસ રીતે વાત કરી. એમાં જ્ઞાનની મુખ્યતાની પણ વાત આવી ગઈ કે પહેલા એને જ્ઞાન કરવું અને પછી શ્રદ્ધાન કરવું, અને શ્રદ્ધાન થતા તો પછી એ પોતાના મૂળ સ્વરૂપે જ એ થઈ જશે. હવે ગુરુદેવે આ સંબંધી જે વાત કરી છે તે વાત આપણે પ્રવચન રત્નાકરમાંથી આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુખ.